પ્રેરણા નંબર 291. ઊંચા ગીરે શિખરે બેઠેલું પક્ષી ઊંચાઈ અને મુક્તિનો આનંદ માણે છે. પવન લહેરાય છે, વર્ષા ભીંજવે છે, પાસે નાનું ઝરણું પ્રફુલ્લતાથી પ્રવાહિત છે. પક્ષી આહલાદિત થઈ મીઠા ગીત ગાય છે. એ સમયે ઉપર આકાશમાં એક અન્ય પક્ષી આવે છે. અલ્પ સમજને લઈને પોતાને સર્વોચ્ચ શિખરે માની લઈ શિખરનો આહલાદ લેવા આકાશના પક્ષીને આમંત્રિત કરે છે. આકાશગામી પંખી કહે, તને આટલી ઊંચાઈએ આનંદનો અનુભવ થયો, ઘણી મર્યાદાઓથી મુક્ત છો એ સ્વીકારું છું, પરંતુ હું એક વધુ ઊંચા શિખરેથી આવું છું. અહીં તને જે અનુભવ છે એના આધારે તું વધુ ઊંચાઈના આહલાદનું અનુમાન કરી શકીશ. શિખરના પક્ષીને સાથે જવામાં ક્ષોભ થતો જોઈ આકાશગામી પંખી કહે, તને સાથે લઈ જવામાં મને કોઈ સંકોચ નથી, હું તારી સાથે જુદાઈ નથી રાખતો, મારી જાતને લઈ જાઉં છું એ જ રીતે તને લઈ જઈશ. સર્વોચ્ચ શિખરે પહોંચતા જ શેષ મર્યાદાઓથી પણ મુક્ત થવાનો અનુભવ થયો, વિરાટમાં લીન થવાયો. જાગ્રત થતા જ પોતાના અસ્તિત્વને જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, હું પૂરું લીન થઈ જવા માંગતો નથી, કારણ કે હું વૈવિધ્યમાં એકતાના આનંદનો વારસદાર છું. આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ બહુ મોટી વાત કરે છે, ખૂબ મોટી વાત કરે છે. જે જાગતિક જીવનથી પર થયો છે, અપાર થયો, જગતમાં પદાર્પણ થઈ ગયો છે, અમુક શિખરો ઉપર ચડી ચૂક્યું છે, એવું પક્ષી, એવી વ્યક્તિ ઊંચાઈ પર, એક શિખર પર બેસીને, ઊંચાગીરી શિખર પર બેસીને મુક્તિનો આનંદ માણે છે. મુક્ત આકાશ જ્યાં પવન લહેરાય છે, વર્ષા ભીંજવે છે, બાજુમાંથી નાનું ઝરણું પ્રફુલ્લતાથી પ્રવાહિત થઈ રહ્યું છે. પક્ષી આનંદિત થઈ આહલાદિત થઈ મીઠા ગીતો ગાઈ રહ્યા છે. શિખર વાળું પક્ષી મુક્તિનો આનંદ માણે છે. એવા જ સમયે ઉપર આકાશમાં એક બીજું પક્ષી આવે છે. અલ્પ સમજને કારણે શિખર વાળા પક્ષીને એના જેટલી સમજ નથી, પરંતુ લાગણીને કારણે પોતાને સર્વોચ્ચ શિખરે માની લે છે અને શિખરનો આહલાદ લેવા આકાશના પક્ષીને આમંત્રિત કરે છે. એમ માને છે કે હું ઊંચા શિખરે પહોંચી ગયો છું, સર્વોચ્ચ શિખરે પહોંચી ગયો છું, પણ ના, હજી પહોંચવાનું બાકી હતું. છતાં પણ ઊંચા શિખરે તો છે જ, પણ એ પોતે માની લે છે કે સર્વોચ્ચ શિખરે છે. અને પેલું જે પક્ષી આકાશ ગામી આવ્યું, એને આ શિખરનો આનંદ લેવા માટે આકાશના પક્ષીને પેલું શિખર વાળું પક્ષી આમંત્રિત કરે છે, તું આવ, અહીંયા આવીને બેસ આ શિખર પર અને મુક્તિનો આનંદ માણ. આકાશગામી પક્ષી કહે, તને આટલી ઊંચાઈએ આનંદનો અનુભવ થયો ને, ખૂબ સરસ, ઘણી મર્યાદાઓથી તું મુક્ત થઈ ગયો, એવું સ્વીકારું છું, પરંતુ હું એક વધુ ઊંચા શિખરથી આવું છું. અહીં તને જે અનુભવ છે એના આધારે તું વધુ ઊંચાઈના આહલાદનું આનંદનું અનુમાન તું કરી શકીશ. ચાલ, મારી સાથે ચાલ. શિખરના પક્ષીને સાથે જવામાં ક્ષોભ થાય છે, થોડી શરમ આવે છે. તો આકાશગામી પક્ષી કહે, તને સાથે લઈ જવામાં મને કોઈ સંકોચ નથી, હું તારી સાથે જુદાઈ નથી માનતું, તું મારી સાથે જ છે, મારામાં તારી સાથે એકત્વ જોડાયેલું છે. જેવી રીતે મારી જાતને હું લઈ જાઉં છું ને એવી રીતે જ હું તને લઈ જઈશ. અને પેલું આકાશગામી પક્ષી આ શિખર વાળા પક્ષીને સર્વોચ્ચ શિખરે લઈ જાય છે. સર્વોચ્ચ શિખરે પહોંચતા જ શેષ મર્યાદાઓથી પણ મુક્ત થયાનો અનુભવ થયો. જે શિખર પર પક્ષી બેઠો હતો ને એ ઘણી મુક્તિ અનુભવતું હતું, પણ સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી, ટોચ પર પહોંચ્યા પછી થોડી ઘણી મર્યાદાઓ બચી હતી ને એમાંથી પણ એ મુક્ત થઈ ગયો એવો એને અનુભવ થયો. વિરાટમાં લીન થવાયો, ઓગળી જવાયો, એમાં વહી જવાયો, પણ જાગૃત થયો. જાગૃત થતા જ એને થયું કે મારે તો મારા અસ્તિત્વની જાળવણી કરવાની છે. મારી ઈચ્છા એ છે કે મારું અસ્તિત્વ જળવાઈ રહે. મારે પૂરું પૂરું લીન થવું નથી, હું પૂરું લીન થઈ જવા માંગતો જ નથી, કારણ કે હું વૈવિધ્યમાં એકતાના આનંદનો વારસદાર છું. ભગવાન નિત્ય નૂતન છે, વૈવિધ્ય સભર વિવિધતા ચારે બાજુએ વેરી રાખે છે. એનો ગજબનો આનંદ છે, પણ આ વૈવિધ્ય સભર આનંદની અંદર પણ એકતાનો, વિવિધતામાં પણ એકત્વનો આનંદ એ મળે એનો હું વારસદાર છું. મારે લીન નથી થવું, મારે મુક્તિ નથી જોઈતી, મારે તો આ વિવિધતાનો આનંદ માણવો છે. વિવિધતાની અંદર એકત્વનો અને એકત્વની અંદર વિવિધતાનો આનંદ માણવો છે. પક્ષી એટલે માની લો કે આપણે જ શિખર સુધી પહોંચ્યા અને માની લીધું કે સર્વોત્કૃષ્ટ પહોંચ્યા છીએ, મુક્ત આનંદ. પણ આપણાથી પણ ઉપર એક પક્ષી હતું કે જે સંભાવથી સર્વોચ્ચ શિખરે લઈ ગયું, પણ ત્યાં તો ગળી જવા માંડ્યા, વહી જવા માંડ્યા, લીન થવા માંડ્યા. પરંતુ ના, પૂજ્ય ભાઈ પ્રમાણે મને તો આંશિક અલગતા જોઈએ છીએ, તો જ હું એની લીલાનું પાત્ર બની શકું અને લીલાનો આનંદ માણી શકું. મુક્તિનો આનંદ લઈને મારે મોક્ષ નથી જોઈતો. હરિના જન તો ભક્તિ માગે, માગે જન્મો જન્મ અવતાર, મુક્તિ નહીં. મુક્તિ મળી તો પછી કઈ બચતું જ નથી. પણ મને તો પૂજ્ય ભાઈના શબ્દોમાં આંશિક અલગતા જોઈએ છે, જેને કારણે પ્રભુએ અર્પેલું મુક્ત આકાશ, મુક્ત આનંદ. અને મુક્તિનો આનંદ અને મહાન શાંતિનો, પ્રશાંતિનો આનંદ હું માણી શકું. મારે આનંદ માણવો છે, મારે લીલા દર્શન કરવું છે, મારે લીલાના પાત્ર બનવું છે. જો મોક્ષ થઈ જશે તો આ નહીં થાય. માટે વિરાટમાં લીન થવાનું આવ્યું અને પેલું પક્ષી જાગૃત થયું, એમ ભક્ત પણ જાગૃત થઈ ગયો. મારે તો મારું અસ્તિત્વ જાળવવું છે, ટોટલી ઓગળી નથી જવું, વહી નથી જવું, ભળી નથી જવું, મોક્ષ નથી જોઈતો. વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતાનું આસ્વાદન કરવું છે, કારણ કે વૈવિધ્યમાં એકતાના આનંદનો હું વારસદાર છું. અફલાતુન વાત છે, અફલાતુન અનુભવ છે, અફલાતુન ગ્રેસ છે. પ્રેરણા નંબર 292. નિશીથના પ્રગાઢ અંધકારની વ્યાપકતામાં એકાએક સંવાદ શરૂ થયો. તારાઓને લક્ષી અંધકારે કહેવાનું શરૂ કર્યું, તમારી સાથે મારું શાશ્વત બંધુત્વ છે. મારા સૌંદર્યની યથાર્થ પ્રશસ્તિ તમે જ રજૂ કરી છે. આ સાંભળી ચળકાટ ભર્યું હાસ્ય વેરતા તારાઓએ જવાબમાં કહ્યું, અમે પણ તારા નિત્ય સંગી જ છીએ. તારા સહકાર વિના અમારું મૂલ્ય સાંસારિક દ્રષ્ટિએ શૂન્ય જ છે. અમારી ગુણવત્તા પ્રત્યે સંસારનું આકર્ષણ તારે આધારે જ છે. કૃતજ્ઞતાનો અહોભાવ અહર્નેશ અમારી ચેતનામાં છે જ. આપણો ઘનિષ્ઠ સંબંધ ચિરસ્થાયી છે અને રહેશે અરસપરસના સહકાર વિના. આપણી સ્વીકૃતિ તદ્દન અસંભવ છે. સહકાર અને સંવાદિતા સામર્થ્ય સર્જે છે. વિશ્વનિયંતા સુમેળ પ્રિય છે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ સહકાર અને સંવાદિતાની વાત કરે છે, પણ બહુ મસ્ત રીતે અફલાતુન વાત છે. નિશીથના પ્રગાઢ અંધકાર, મધ્યરાત્રિનો એકદમ ઘેરો ગાઢો અંધકાર અને એની વ્યાપકતા ચારે બાજુ ફેલાયેલો છે, ત્યારે એકાએક સંવાદ શરૂ થાય છે. તારાઓને સંબોધીને અંધકાર કહેવાનું શરૂ કરે છે, તમારી સાથે મારું શાશ્વત કાયમી બંધુત્વ છે, ભાઈચારો છે. મારા સૌંદર્યની યથાર્થ પ્રશસ્તિ તમે જ રજૂ કરે છે. કેટલી સરસ વાત છે. અંધકાર તારાઓને કહે છે, તમારો ને મારો ભાઈચારો કાયમી છે. મારું જે સૌંદર્ય છે ને, એની રિયલમાં પ્રશસ્તિ પ્રશંસા તમે જ રજૂ કરે છે. આ સાંભળી ચળકાટ ભર્યું હાસ્ય વેરતા તારાઓએ જવાબમાં કહ્યું, અંધકારની વાત સાંભળી તારાઓ ચળકાટ ભર્યું હાસ્ય. તારા ચળકે ને કેવા સરસ બ્લિંક થાય, જાણે હાસ્ય વેરતા હોય. તો આ ચળકાટ ભર્યું હાસ્ય વેરતા તારાઓએ જવાબમાં કહ્યું, અમે પણ તારા નિત્ય સંગી જ છીએ. હે અંધકાર, અમે પણ તારા કાયમી સંગી જ છીએ. તારા સહકાર વિના, તારા સંગાત વિના અમારું મૂલ્ય સાંસારિક દ્રષ્ટિએ ઝીરો માત્ર છે, શૂન્ય જ છે. અમારી ગુણવત્તા પ્રત્યે સંસારનું આકર્ષણ માત્ર તારે આધારે જ છે, એટલે કે અંધકારને આધારે જ છે. અંધારી રાત્રિ હોય, મધ્યરાત્રિ હોય, અંધકાર હોય, ત્યારે જ તારાઓ બ્લિંક થાય છે, ચમકે છે, ઝબકે છે, ચમકે છે, મલકે છે. તો અંધકારના સહકાર વિના તારાઓનું મૂલ્ય નથી. સૂર્યના પ્રકાશમાં તારાઓને કોઈ જોઈતું નથી, કોઈ જોતું પણ નથી કે ક્યાં તારા છે. તો અમારી ગુણવત્તા પ્રત્યે સંસારનું આકર્ષણ અંધકારને આધારે જ છે. કૃતજ્ઞતાનો અહોભાવ અહર્નેશ અમારી ચેતનામાં છે જ. અમે તારા કૃતજ્ઞ છીએ, અમે તને થેન્ક યુ કહીએ છીએ, અમે તારો આભાર માનીએ છીએ કે અંધકાર તું છે તો જ અમારા, અમે જે તારાઓ છીએ એની અંદર ઝબકાર છે, ચમકાર છે, અમે મલકીએ છીએ. આપણો ઘનિષ્ઠ સંબંધ છે, ચિરસ્થાયી છે અને રહેશે કાયમી. આ સંબંધ રહેશે, ઘનિષ્ઠ છે, કારણ કે અંધકાર તારાઓને કહે છે કે તમારા સૌંદર્ય યથાર્થ પ્રશિષ્ટિ તમે જ રજૂ કરે છે. શાશ્વત બંધુત્વ છે. શાશ્વત અંધકાર કહે છે તમારી સાથે છું અને મારું સૌંદર્ય એની પ્રશસ્તિ તમે જ રજૂ કરી છે. અંધકાર ખાલી અંધકાર જ હોય અને એમાં તારાઓ હોય તો અંધકાર કેવો વામણો લાગે, કેવો ફિક્કો ને ભયાનક લાગે. પરંતુ તારા ઝબકે ને, અંદર બ્લિંક થાય ને, ત્યારે અંધકારની શોભા વધે છે. અને જ્યારે અંધકાર હોય ને, ત્યારે તારાઓ જે ચળકે છે ને, એના તરફ આખી દુનિયાની દ્રષ્ટિ જાય છે. બાકી સૂર્યના તેજમાં તારાઓને કોઈ જોતું નથી. તો બંને એકબીજાને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે, અંધકાર અને તારાઓ. એવું કહે છે આપણો ઘનિષ્ઠ સંબંધ છે અને ચિરસ્થાયી છે અને રહેશે, આવી હૈયા ધારણ પણ આપે છે. અરસપરસના સહકાર વિના આપણી સ્વીકૃતિ તદ્દન અસંભવ છે. તો આપણે અરસપરસ એકબીજાને સહકાર કરતા રહીએ, કારણ કે આપણી સ્વીકૃતિ સહકાર વિના અસંભવ છે. અંધકાર નથી તો તારાઓની વેલ્યુ નથી, અને તારા નથી તો અંધકારને કોઈ સજાવતું નથી. સહકાર અને સંવાદિતા સામર્થ્ય સર્જે છે. એકબીજાના સહકારની અંદર ને સંવાદિતાની અંદર સમર્થ બનાય છે, આગળ વધી શકાય છે. એકબીજાનો સુમેળ ખૂબ જરૂરી છે, સહકાર ખૂબ જરૂરી છે. કારણ એટલા માટે જ વિશ્વનિયંતા સુમેળ પ્રિય છે. વિશ્વનિયંતા વિશ્વનું સંચાલન કરનાર પ્રભુ પરાત્પર પરમાત્મા પરમેશ્વર, એટલે જ તો સુમેળ પ્રિય છે. જ્યાં જ્યાં સુમેળ સધાય છે ત્યાં ત્યાં પ્રભુ ખુશ થાય છે. સુમેળ અને સંવાદિતા આપણા જીવનમાં પણ ખૂબ આવશ્યક છે. પ્રેરણા નંબર 293. વૈશાખી વાયરાના વંડોળથી વૃક્ષો હચમચી ઉઠ્યા, કકળાટ કરતા શુષ્ક પાંદડા ઢગલાબંધ ખરી પડ્યા, લીલોત્રી વિહીન અનાવૃત થતા અસુંદર લાગતા વૃક્ષો ભાવિ વૈભવથી અજ્ઞાત હતા. થોડા જ સમયમાં નવી કૂંપળો આવી, પલ્લવો આવ્યા, મંદ પવનથી ઝૂલતા લીલા પાંદડાઓએ હાસ્ય ભર્યો સંવાદ કર્યો. કળીઓ આવી, ફૂલો આવ્યા, ફળો આવ્યા, પક્ષીઓએ મધુર ગીત સ્તવન કર્યું. પરિવર્તન એ આત્યંતિક પલય નથી, નવસર્જન માટેની તૈયારી છે. એ પૂર્વેની તિતિક્ષા કેટલી મૂલ્યવાન છે. કપરા કાળમાં અનુગ્રહના અભાવનો આભાસ થાય છે. વૈશાખી બપોર હોય, ગરમી ગજબની પડતી હોય, અને ત્યારે વૈશાખી વાયર આવે ને, વંટોળ આવે ને, ત્યારે વૃક્ષો હચમચી ઉઠે છે, વ્યથિત થઈ જાય છે, અને એને કારણે કકડાટ કરતા શુષ્ક પાંદડાઓ નીચે ઢગલા બંધ રીતે ખરી પડે છે. લીલોત્રી વિહીન શુષ્ક ધરા બની જાય છે, વૃક્ષો શુષ્ક બની જાય છે, પાંદડાઓ ખરતા વૃક્ષો અનાવૃત થઈ જાય છે, ખુલ્લા થઈ જાય છે. વૃક્ષો આને કારણે અસુંદર લાગે છે, ઠૂઠા જેવા લાગે છે, એ લોકોને અફસોસ થાય છે કે કેવા સુંદર પાંદડા હતા, અત્યારે કઈ જ નથી. પરંતુ ભાવિ વૈભવથી આ વૃક્ષો અજ્ઞાત હતા, ભવિષ્યની અંદર સારું થવાનું છે એ વૃક્ષોને ખબર નહોતી. એવી જ રીતે આપણા કપરા કાળની અંદર જ્યારે થાકી જઈએ, હારી જઈએ, ત્રાસી જઈએ, દુખી દુખી થઈ જઈએ, એમ લાગે કે આ શું છે, ક્યાંથી આટલી બધી મુશ્કેલીઓ આવી પડી, કેવી રીતે જીવવું, કેવી રીતે આમાંથી રસ્તો કાઢવો, કેવી રીતે આમાંથી પાર પડવું, જાણે જીવન હારી ગયા હોય એવું લાગે. ગજબની ગભરામણ, મૂંઝવણ, હતાશા, વિષાદ ઘેરી વળે છે. પરંતુ આપણે ભવિષ્યથી વૃક્ષોની જેમ જ અજાણ છીએ. કોઈ અંધકાર ટકતો નથી. મધ્યરાત્રિએ નિશીથ જ્યારે હોય છે ત્યારે અંધકાર એકદમ ઘેરો બન્યા છે. 4 વાગ્યાનો અંધકાર, અર્લી મોર્નિંગ 4-1 વાગ્યાનો અંધકાર એકદમ ઘેરો બન્યા છે. લાગે તો આનું પ્રભાત જ થવાનું નથી, પણ જેમ વધુ ઘેરો અંધકાર એમ માની લો કે હવે સ્વર્ણિમ પ્રભાત નજીકમાં છે. 4 વાગ્યા પછી ધીરે ધીરે, અર્લી મોર્નિંગના 4 વાગ્યા પછી ધીરે ધીરે થોડું થોડું ઉજાસ દેખાય છે. પગલું માંડી શકે એટલી ખબર પડે છે. એમાં આગળ વધતા જઈએ ને તો ધીરે ધીરે રસ્તો ક્લિયર થતો જાય છે, અજવાળું વધતું જાય છે, અંધકાર ઓછો થતો જાય છે. અને એમ એમ કરતા થોડા સમયમાં સૂર્યના સ્વર્ણિમ કિરણો આવી જાય છે. ગાઢ નિશ્ચિત, ગાઢ અંધકારની જગ્યાએ જીવનમાં પ્રભાત થાય છે, સ્વર્ણિમ પ્રભાત થાય છે. ગુલાબી ઉષા આવે છે, અરુણ રથ આવે છે, સ્વર્ણિમ સૂર્યના ભગવાન ભુવન ભાસ્કરના કિરણો આવે છે, તરોતાજા તાજગી આવે છે, ફૂલોની સંમિલિત મિશ્રિત સુરભિ આવે છે, પક્ષીઓનો ચહચહાટ અને સૂર્ય કિરણોથી તરોતાજા તાજગી આવે છે. જેમ અંધકાર ટકતો નથી પ્રકાશ આવી જાય છે, એમ જ તકલીફના દિવસો પણ ટકતા નથી, ફરીથી શાંતિના આનંદના સ્વસ્થતાના દિવસો આવે છે. જેવી રીતે વૃક્ષના પાન ખરી પડ્યા પણ એ ભાવિ વૈભવથી અજ્ઞાત હતા, એવી જ રીતે આપણે પણ આપણા ભવિષ્યની તેજોમયતાથી અજ્ઞાત છીએ. આપણને ખબર નથી પડતી કે આ દુઃખ ક્યારે જશે. તકલીફ થઈ જાય છે, ગભરામણ મૂંઝવણ થઈ જાય છે, પરંતુ આપણે ભાવિની ઉજ્જવળતાથી જ્ઞાત નથી. પેલા વૃક્ષોની જેમ જ પરિવર્તન છે, જગતનો નિયમ છે, જીવનનો નિયમ છે. સારું નથી ટક્યું તો ખરાબ પણ નહીં ટકે, અજવાળું નથી ટક્યું તો અંધકાર પણ નહીં ટકે. અંધકાર જશે, ચોક્કસ પ્રભાત થશે. તકલીફના દિવસો જશે અને ચોક્કસ સુભગ, સારા આનંદના અને શાંતિના દિવસો આવશે. જેવી રીતે અનાવૃત અસુંદર લાગતા વૃક્ષોમાં થોડા જ સમયમાં નવી પૂંપળો આવી, પલ્લવો આવ્યા, પાન મોટા થયા, મંદ પવનથી ઝૂલતા લીલા પાંદડાઓએ હાસ્ય ભર્યો સંવાદ કર્યો કે વાહ આપણે આવી ગયા. પાંદડાઓ આવ્યા, પર્ણો આવ્યા, કડીઓ આવી, કડીઓમાંથી ફૂલ આવ્યા, ફૂલમાંથી ફળ આવ્યા. અને આ જ વૃક્ષ ઉપર બેસીને પક્ષીઓએ મધુર ગીત સ્તવન કર્યું. એવી જ રીતે જીવનનો કપરો કાળ પૂરો થાય છે, સુભગ સમય આવે છે, આનંદ અને શાંતિનો સમય આવે છે. મન આનંદિત થઈને ગાય ઉઠે છે, પેલા દુઃખના દિવસો ભૂલાઈ જાય છે. પરિવર્તનશીલ છે દ્રષ્ટિની અંદર સમજ આવે છે, કારણ કે ભગવાન કોઈને પનિશમેન્ટ નથી કરતો, અપલિફમેન્ટ કરે છે, સમજણ આપે છે, મેચ્યોર બનાવે છે, લેસન આપે છે અને એનું ઉર્ધ્વીકરણ પણ કરે છે. પરિવર્તન એ આત્યંતિક પ્રલય નથી. પરિવર્તન આવ્યું એનો મિનિંગ એવો નથી કે ટોટલી પ્રલય આવી ગયો. આ તો નવસર્જન માટેની તૈયારી છે. વૃક્ષના પાંદડા ખર્યા, નવા આવ્યા, પણ આ પૂર્વેની તિતિક્ષા, આ પરીક્ષા ખૂબ મૂલ્યવાન છે. કપરા કાળની અંદર એમ લાગે કે ભગવાન પણ આપણી સામે જોતો નથી, એના અનુગ્રહના અભાવનો આપણને આભાસ થાય છે. પણ અનુગ્રહ છે જ, અભાવ નથી. અનુગ્રહ તો એનો સ્વભાવ છે અને આભાસ એ તો ભ્રમણ માત્ર છે. રિયાલિટી કે ભગવાન મદદ કરી રહ્યો છે, અનુગ્રહ કરી રહ્યો છે, કૃપા વર્ષા કરી રહ્યો છે, માત્ર સમયનું વ્યવધાન છે, પ્રભાત નજીકમાં જ છે અને હવે ચોક્કસ થવાનું જ છે. પ્રેરણા નંબર 294. વાદળોને એકને ઉપર એક પરતોથી આવૃત આકાશ તમસથી ઘેરાય દ્રષ્ટિને મંદ કરે છે. આ સમયે નિશ્ચિત હોવા છતાં તારા પણ દ્રષ્ટિગોચર નથી. દ્રષ્ટિની ક્ષમતાની પણ સીમા છે, દર્શનને રુદ્ધ કરે છે. પ્રચંડ પ્રકાશ ફેલાવતો માર્તણ આંખને આંજતો અંધકાર ઉભો કરે છે. અહીં પણ દ્રષ્ટિને સીમિત ક્ષમતા કારણરૂપ છે. ઝાંઝવાના જળની પાછળ જળલિપ્સાથી દોટ મુકતા તૃષાર્ત હરણ કે માનવ દ્રષ્ટિભ્રમથી છેતરાય છે. એમાં શુષ્કતા અને તાપ પણ પૂરો ભાગ ભજવે છે. ક્ષિતિજનો અંત મેળવવાનો પ્રયત્ન હર હંમેશ નિષ્ફળ રહે છે. દ્રષ્ટિની ક્ષતિ અને ક્ષિતિજની ભ્રામક ગતિશીલતા મૂંઝવે છે. સાંજના સુનેલ આકાશમાં દૂર સુધી શ્યામલ જાય દેખાય છે, પણ કશો રંગ ત્યાં હોતો નથી. અહીં પણ ઇન્દ્રિયોને મર્યાદા અને સ્થળનું અંતર કેવું કૌતુક રચે છે. મેઘધનુષનું ચિત્તાકર્ષક દર્શન પણ આ મર્યાદાથી પર નથી. આ બધાથી પર જ્યોતિર્મય પ્રદેશના શીતળ શાશ્વત પ્રકાશના દર્શનમાં ઇન્દ્રિયોની મર્યાદા અને સાતત્યમાં થતા ફેરફારો હોતા નથી. સમગ્ર સત્યનું દર્શન ઉપલબ્ધ થાય છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર આપણી દ્રષ્ટિની જે ક્ષમતા છે અને એના જે લિમિટેશન્સ છે સ્થૂળ જગતના, એ બતાવે છે. અને જ્યોતિર્મય પ્રદેશ કેવો શીતળ અને શાશ્વત દર્શન આપે છે એ પણ બતાવે છે. વાદળોને એકની ઉપર એક પરતોથી, આકાશની અંદર વાદળો એકદમ ઘેરાયેલા હોય, એક ઉપર બીજું વાદળ આવી જતું હોય, બીજા પર ત્રીજું આવી જતું હોય, અને આખું આકાશ એ પરતોથી આવૃત થઈને ઘેરાઈ ગયું હોય, ત્યારે નિશ્ચિત મધ્યરાત્રિ હોવા છતાં પણ તારાઓ દ્રષ્ટિગોચર નથી થતા, કારણ કે આખું વાદળથી ઘેરાયેલું આકાશ છે. કોઈ જગ્યાએ જગ્યા જ નથી કે તારો દેખાય. અડાબીડ વાદળો ઘેરાઈ ગયા છે, એક ઉપર બીજા, બીજા ઉપર ત્રીજા. અહીંયા દ્રષ્ટિની ક્ષમતાની સીમા છે. વાદળ ન હોય તો આકાશમાં તારક જોઈ શકે છે, પણ જ્યારે વાદળો હોય ત્યારે દ્રષ્ટિ તારાઓને જોઈ નથી શકતી. અહીંયા વાદળો દ્રષ્ટિની ક્ષમતાને રુદ્ધ કરે છે, બદ્ધ કરે છે, દર્શન રુદ્ધ થાય છે. પણ જ્યારે પ્રચંડ પ્રકાશ ફેલાવતો માર્તંડ આવી જાય ને, ત્યારે આંખને એકદમ આંજી દે છે, એનો પણ અંધકાર ઉભો થાય છે. વાદળાઓથી અંધકાર ઉભો થાય છે તો પ્રચંડ પ્રકાશથી પણ આંખો અંજાઈ જાય છે અને એક અંધકાર વ્યાપી જાય છે. અહીં પણ દ્રષ્ટિની સીમિત ક્ષમતા કારણરૂપ બને છે. ખૂબ મોટા પ્રકાશને પણ દ્રષ્ટિ સહન નથી કરી શકતી, ત્યારે પણ અંધકાર દેખાય છે. ઝાંઝવાના જળની પાછળ જળની તૃષ્ણાથી જળ મેળવવાની લિપ્સાથી દોટ મુકતા. તરસ્યા હરણ કે માનવ દ્રષ્ટિ ભ્રમથી છેતરાય છે, કેમ કે ઝાંઝવાના જળ હોતા જ નથી. એની અંદર શુષ્કતા અને તાપ પણ ભાગ પૂરો ભજવે છે. જ્યાં જળ નથી ત્યાં જળ દેખાય છે. આમાં પણ દ્રષ્ટિભ્રમ છે. ક્ષિતિજનો અંત મેળવવાનો પ્રયત્ન હર હંમેશ નિષ્ફળ રહે છે. ક્ષિતિજનો અંત આપણે મેળવી શકતા નથી. જ્યાં ઉભા છીએ ત્યાંથી આંગળી બતાવીને કહીએ કે સામી જગ્યાએ પહેલી બોર્ડર પર આકાશ અને પૃથ્વી મળે છે, જેને આપણે ક્ષિતિજ કહીએ છીએ, પણ ત્યાં પહોંચીએ તો ત્યાંથી દૂર જાય છે. આ દ્રષ્ટિભ્રમ છે. ક્ષિતિજ છે જ નહીં. આકાશ અને પૃથ્વી ત્યાં મળતા જ નથી. આ ભ્રામક ક્ષિતિજની ગતિશીલતા આપણને મૂંઝવી દે છે, ગભરામણ આપી દે છે. એવી જ રીતે સાંજના સુનેલા આકાશમાં, નીલા નીલા સાંજના આકાશની અંદર દૂર દૂર સુધી શ્યામલ જાય દેખાય છે, પણ ત્યાં કશો રંગ જ નથી. અહીં પણ ઇન્દ્રિયોની મર્યાદા અને સ્થળનું અંતર છે એ કૌતુક રચે છે ને આપણને દેખાય છે, રિયાલિટીમાં છે નહીં. મેઘધનુષનું ચિત્તાકર્ષક દર્શન, કેટલા બધા રંગ એક સાથે આનંદથી પુલકિત થવાય છે, ચિત્ત એમાં ચોરાઈ જવાય છે અને મન ભરીને એને નિરખતા રહીએ છીએ. પણ આ દર્શન પણ મર્યાદાથી પર નથી, એમાં પણ દ્રષ્ટિની મર્યાદા જ છે. પણ આ બધાથી ઉપર જ્યારે જ્યોતિર્મય પ્રદેશની અંદર પ્રવેશ થાય છે, અપાર થયું જગતમાં પ્રવેશ થાય છે, ત્યારે જે શીતળ અને શાશ્વત પ્રકાશ દેખાય છે, એ પ્રકાશનું દર્શન થાય છે, ત્યારે એમાં ઇન્દ્રિયોની મર્યાદા નડતી નથી. અને સાતત્ય નજીક કે દૂર એવા ફેરફાર પણ એમાં થતા નથી. સમગ્ર સત્યનું દર્શન પૂરેપૂરું ઉપલબ્ધ થાય છે, જેમાં શાશ્વત શાંતિ છે, શીતળ પ્રકાશ છે, મુક્ત ઉડયન છે. પરમનું પરમ કલ્યાણકારી દર્શન છે. અભૂતપૂર્વ શાશ્વત આનંદ છે. સર્વોચ્ચ શિખર એટલે આનંદ, અને એનાથી પર, એનાથી ઉપર એટલે અનંત. પ્રેરણા નંબર 295. માણસ સુખ ઝંખે છે, પરંતુ સુખની છાયામાં જ દુઃખ છે. સુખ દુઃખ ચેતનાના ઉપલા સ્તરના જ સર્જન છે. સુખ શાશ્વત આનંદ નથી, દુઃખ પણ સ્થાયી વ્યથા નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા સાગરના મોજા જેવી અસ્થાયી અને ગતિશીલ હોય છે. ચેતનાના ગહન સ્તરોમાં ઊંડે ઉતરતા શાંતિ પથરાતી જાય છે. મનને સ્પંદ થાય છે, બુદ્ધિ સ્થિર થાય છે, પ્રાણ આવેગ છોડે છે અને આનંદની ઉપલબ્ધિ થાય છે. જેને આત્મ પ્રાપ્તિ, પ્રભુ પ્રાપ્તિ કે મુક્તિ કહી શકાય, જીવનનું અંતિમ પ્રાપ્તવ્ય એ જ છે. સમુદ્રની સપાટી પર મોજાઓ, ફેણ, પરપોટા અને ઘોઘવાટ હોય છે, અતળ ઊંડાણે પરમ શાંતિ છે, પરમાનંદની પ્રાપ્તિ છે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ સમજાવે છે, માણસને ઝંખના હંમેશા સુખની રખે છે, સુખને જ જંગતો હોય છે, પરંતુ સુખની છાયામાં જ દુઃખ રહેલું છે. પૂજ્ય ભાઈ એમ કહે છે, સુખ એટલે ઓછું દુઃખ અને દુઃખ એટલે ઓછું સુખ. લાઠીનો એક પકડો છેડો એટલે બીજો છેડો એને મેળાએ પકડાઈ જાય છે. પ્રકાશને પકડો તો અંધકાર પકડાઈ જાય છે, સુખને પકડો તો દુઃખ પકડાઈ જાય છે, સફળતાને પકડો તો નિષ્ફળતા પકડાઈ જાય છે. આપણે સુખને લેવા જઈએ તો સુખના ગર્ભમાં તો દુઃખ છુપાયેલું જ છે. દુઃખથી ત્રાસી જાઓ છો, વ્યથા થાય છે, પણ દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે. સુખ કે દુઃખ માત્ર ઉપલા સ્તરના જ સર્જન છે. આપણે જે જીવીએ છીએ સ્તરના, સુખ કઈ શાશ્વત આનંદ આપતું નથી, એ પણ જતું રહે છે. દુઃખ પણ સ્થાયી વ્યથા નથી, દુઃખમાં વ્યથા થાય છે, તકલીફ થાય છે, પરંતુ આ વ્યથા પણ કાયમી નથી, દુઃખ પણ જાય છે. અનુકૂળતા આવે છે, એની સાથે પ્રતિકૂળતા પથરાઈ જાય છે. પ્રતિકૂળતા આવે તો એની સામે અનુકૂળતા પથરાઈ જાય છે. આ તો સાગરના મોજા જેવું છે, અસ્થાયી છે અને ગતિશીલ છે. ચેતનાના ઉપરના સ્તરમાં જ આ વિભાગો છે. ચેતનાના ગહન સ્તરોમાં, ઊંડાણમાં જેમ ઊંડે ઉતરતા જઈએ છીએ એમ શાંતિ પથરાતી જાય છે. મનની અંદર સ્પંદનો રહેતા નથી, નિસ્પંદ થાય છે. બુદ્ધિ ત્યાં સ્થિર થઈ જાય છે, તર્ક વિતર્ક છોડે છે, પ્રાણ આવેગ છોડે છે. અને અહીંયા આ પરિસ્થિતિમાં આનંદની ઉપલબ્ધિ થાય છે. આ આનંદ એટલે શાશ્વત આનંદ, આ સુખ એટલે શાશ્વત સુખ, આ પ્રકાશ એટલે શાશ્વત પ્રકાશ, આ મુક્તિ એટલે શાશ્વત મુક્તિ, મુક્ત આકાશ, મુક્ત ઉડયન, પ્રશાંતિ, પરમ પ્રકાશ, જેને આત્મ પ્રાપ્તિ કહીએ, આત્માની પ્રાપ્તિ. આત્મ પ્રાપ્તિ પર કરતા પણ આગળ પ્રભુ પ્રાપ્તિ કહી શકાય, પરમાત્માની પ્રાપ્તિ કહી શકાય, પરાત્પરની પ્રાપ્તિ કહી શકાય, પરમ સત્તાની પ્રાપ્તિ કહી શકાય. અહીંયા જ મુક્તિના દ્વાર ખુલી જાય છે, બધા બંધનો તૂટી જાય છે. સમુદ્રની સપાટી ઉપર જેવી રીતે મોજા, ફેણ અને પરપોટા કુગવાટ કરતા હોય છે, આપણે જોઈએ છીએ મોજાઓ નર્તન કરે છે. ભરતીના મોજા આવે છે અને કાંઠા પર ફેણ આવી જાય છે. એકદમ સ્પીડથી જે મોજા આવે છે અને ફેણ આવે છે એને કારણે પરપોટા થાય છે, થોડીક વારમાં ફૂટી જાય છે. અને મોજાઓનો ઘૂઘવાટ તો ગજબનો હોય છે, પરંતુ સાગરના તળિયે અતળ ઊંડાણ છે, ત્યાં પરમ શાંતિ છે, ત્યાં મોજા નથી, ફીણ પરપોટા નથી, ઘૂઘવાટ પણ નથી, પરમાનંદની પ્રાપ્તિ છે. એવી જ રીતે જાગતિક જીવનમાં સુખ દુઃખ, અંધકાર પ્રકાશ, સફળતા નિષ્ફળતા, અનુકૂળતા પ્રતિકૂળતા બધું જોવા મળે છે. પરંતુ જેમ જેમ તમે આંતર ચેતનામાં ઊંડે ઉતરતા જાઓ છો, એમ પેલું બધું તો સપાટી પરની છીછરી વસ્તુઓ લાગે છે, અંદર ને અંદર ઉતરતા આ બધી વસ્તુઓ સ્પર્શતી નથી, ભૂલાતી જાય છે. અને આંતર ચેતનાના દ્વાર ખુલતા ગજબની પ્રશાંતિ, શાશ્વત આનંદ અને મુક્ત મુક્તિનું, મુક્ત આકાશમાં મુક્ત ઉડયન શરૂ થાય છે. આજ પરમાત્માની, પરમેશ્વરની, પરાત્પરની, પરમ સત્તાની પ્રાપ્તિ, અતળ ઉંડાણમાં પરમ શાંતિ, પરમ આનંદ અને પરમ મુક્ત અવસ્થા. પ્રેરણા નંબર 296. સરોવરને સામે પાર સુંદર ઉપવન છે, પક્ષીઓના ગાન કલરવ છે અને ફૂલોનું વૈવિધ્ય રૂપ રંગ અને સુરભીમાં છે. તારા અંતરની તૃપ્તિ થાય ત્યાં સુધી મુક્ત રીતે આસ્વાદ લેજે, પ્રફુલ્લિત થજે. તું તરાપામાં બેઠો છે, તરાપો અંતર કાપી રહ્યો છે, વારંવાર પૃચ્છા કરે ગંતવ્ય સ્થાનના બારામાં, નિરર્થક તનાવથી વિચલિત ના થા. વ્યગ્રતા અંતર કાપતી નથી, અંતરની શાંતિને ડોળી નાખે છે. તારી નજર સામે જ નાવિક પોતાની મસ્તીમાં દેહાતી ગીતો ગાતો ગાતો અનલસ હલ્લેસા મારી રહ્યો છે. ગાનની મસ્તીમાં સમય અને સ્થળનું અંતર ભૂલી ગયો છે. એના ગાનમાં નિસીમનો શું આંશિક રણકો નથી? પૂજ્ય ભાઈ, જાગતિક જીવન અને એને પારના જીવનની વાત કરે છે. આપણે આ પાર છીએ, સરોવર ને સામે પાર સુંદર ઉપવન છે. આ સરોવર એ આપણું જીવન, એમાં આપણે એક તરાપામાં નીકળી પડ્યા છીએ. સુંદર ઉપવન સામે છે, પક્ષીઓના ગાન છે, કલરવ છે, કલશોર છે, આનંદ છે. ચિત્તને ચોરી લે છે અને આ સરોવરને પાર સુંદર ઉપવનની અંદર પક્ષીઓ ઉપરાંત ફૂલોનું વૈવિધ્ય, ફૂલોની વિવિધતા, અલગ અલગ પ્રકારના ફૂલ, એના રૂપ રંગ સુરભિ આકાર, નાજુકતા કોમળતા, આ બધું જ એક સાથે છે. તારા અંતરની તૃપ્તિ થાય, તું એકદમ પરફેક્ટ થાય, તારા અંતરને પૂરો સંતોષ થાય ત્યાં સુધી તું આ મુક્ત રીતે આસ્વાદ લેજે, પ્રફુલ્લિત રહેજે, આનંદિત રહેજે, પ્રસન્ન ચિત્ત રહેજે. તું તરાપામાં બેઠો છે, જીવન જીવી રહ્યો છે, જીવનનું અંતર આ તરાપો કાપી રહ્યો છે. વારંવાર મનમાં પ્રશ્નો કરીને ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, કેમ જવું છે, શા માટે જવું છે, આવું ગંતવ્ય સ્થાનના ભારામાં વારંવાર પ્રશ્નો કરીને નિરર્થક કારણ વગરના તણાવથી, ટેન્શનથી, વ્યથાથી તું વિચલિત ના થા. તારી વ્યગ્રતા અંતર કાપતી નથી, પણ આ વ્યગ્રતા અંતરની શાંતિને ડોળી નાખે છે, વિચલિત કરે છે, તને બેબાકડો બનાવે છે. તારી નજર સામે જ આ જો નાવિક પોતાની મસ્તીમાં તારા તરાપાની જ આગળ લઈ જઈ રહ્યો છે. પોતાની મસ્તીમાં મસ્ત રીતે દેહાતી ગીતો ગાતો ગાતો અવિરત હલેસા મારી રહ્યો છે. ગાનની મસ્તીમાં તદરૂપ છે, લીન થઈ ગયો છે, મસ્તીમાં મસ્ત થઈ ગયો છે. એને સમય અને સ્થળનું ભાન નથી, એ અંતર જ ભૂલી ગયો છે. આ મસ્તી જેવી છે. એના ગાનમાં નિસીમનો શું આંશિક રણકો નથી? આ તરાપો જે નાવિક લઈ રહ્યો છે અને અંતર કપાવી રહ્યો છે, એના ગાનની અંદર, એના દેહાતી ગાનની અંદર નિસીમનો, અસીમનો, પરાત્પરનો, પરમાત્માનો, પરમેશ્વરનો, પરમ સત્તાનો શું આંશિક રણકો નથી? ચોક્કસ છે. ક્યાંક તો આ રણકાની અંદર, આ સંગીતની અંદર, આ ગીતની અંદર, આ તન્મયતાની અંદર નિસીમ જે બોર્ડરલેસ છે, જે અસીમ છે, એનો આંશિક રણકો તો દેખાય છે, ચોક્કસ દેખાય છે. એ પ્રસ્ફુટિત થાય છે જેને કારણે આનંદ મગ્ન થવાય છે, સમય અને સ્થળનું માન ભૂલાઈ જવાય છે. એ તાનમાં, એ ગીતમાં, એ સંગીતમાં, એ મસ્તીમાં નિમજ્જિત થવાય છે. આમાં ક્યાંક ને ક્યાંક નિસીમનો, પરાત્પરનો, આંશિક તો આંશિક પણ રણકો સંભળાય છે, અનુભવાય છે. પ્રસન્ન ચિત્ત થવાય છે, આનંદ મગ્ન થવાય છે.